આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
દક્ષિણ તાસ્માનિયાના પોર્ટ આર્થર ખાતે થયેલા ગોળીબારમાં 35 લોકોના મોત અને ડઝનબંધ લોકો ઘાયલ થયાની દુર્ઘટનાને 30 વર્ષ થઈ ગયા છે. આ દુર્ઘટનાને કારણે 1.5 મિલિયનથી વધુ બંદૂકોની સામૂહિક ખરીદી કરવામાં આવી હતી અને બંદૂકની માલિકીને લગતા કાયદામાં પણ અન્ય સુધારા કરવામાં આવ્યા હતા. ગત ડિસેમ્બરમાં બોન્ડાઈમાં થયેલા હુમલામાં 15 લોકો માર્યા ગયા ત્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં લગભગ 30 વર્ષથી આ સ્તરનું જાહેર શૂટિંગ જોવા મળ્યું ન હતું. આ હુમલાએ બંદૂક નિયંત્રણ પર નવેસરથી ચર્ચા જગાવી છે અને દેશભરમાં નવા સુધારાની દરખાસ્ત કરી છે. નવા ફાયરઆર્મ બાયબેક, લાયસન્સના કડક નિયમો, વ્યક્તિ દીઠ હથિયારોની સંખ્યા પર મર્યાદા અને લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે તેવા નેશનલ ફાયરઆર્મ રજિસ્ટરનો સમાવેશ થાય છે. બંદૂક નિયંત્રણના હિમાયતીઓનું કહેવું છે કે સમાજમાં બંદૂકોની સંખ્યાને નિયંત્રિત કરવા માટે હજુ વધુ પગલાં લેવાની જરૂર છે, પરંતુ શૂટર્સ કહે છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે તેવું તેઓ અનુભવે છે. વિગતે સમજીએ આ અહેવાલમાં. જસ્ટિન નોબેલ 30 વર્ષ પહેલાની તેમની પોર્ટ આર્થરની મુલાકાત ભૂલી શક્યા નથી. તેઓ તેમની પત્ની સાથે તાસ્માનિયામાં રજા ગાળી રહ્યા હતા ત્યારે આ ઐતિહાસિક સ્થળની એક દિવસીય મુલાકાત દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ. તેઓ તે દિવસે સ્થળ પરના લોકોના આઘાતને યાદ કરે છે.
People were so scared that one person, a lady, actually saw my police warrant card for my police badge, and she hung onto my belt, and then a conga line of people started all hanging onto me as I was trying to walk around the site.
ન્યૂ સાઉથ વેલ્સના ભૂતપૂર્વ પોલીસ અધિકારીનું કહેવું છે કે આ એક સતત યાદ અપાવતો કિસ્સો છે કે ફાયરઆર્મ્સનું કડક નિયમન થવું જોઈએ.
If you are a licensed firearm holder and you have registered firearms, then first and foremost people need to understand that it's not a right to possess a firearm. And have a firearms license. It's a privilege.
The Australia Institute દ્વારા એકત્રિત ડેટા અનુસાર પોર્ટ આર્થર ખાતે થયેલા ગોળીબાર પછી ઓસ્ટ્રેલિયામાં હથિયારોની સંખ્યામાં 25% વધારો થયો છે. એલિસ ગ્રિન્ડી સંસ્થાની એ ટીમનો હિસ્સો છે જેણે બંદૂકની માલિકી પર સંશોધન કર્યું છે.
What we found is that there are over 4 million licensed firearms in Australia, and this was a number that nobody else had.
પોર્ટ આર્થરની ઘટના પહેલા દેશમાં 32 લાખ બંદૂકો હતી. આ દુર્ઘટના પછી બાયબેકમાં 6.5 લાખ બંદૂકોનો નાશ કરવામાં આવ્યો અને 2001 સુધીમાં નોંધાયેલ હથિયારની સંખ્યા ઘટીને 22 લાખ થઈ ગઈ હતી. બંદૂકોની સંખ્યામાં વધારો થયો હોવા છતાં માથાદીઠ હથિયારોમાં ઘટાડો નોંધાયો છે, જે શૂટિંગ પહેલા વ્યક્તિ દીઠ 0.18 લાયસન્સવાળી બંદૂકો ઘટીને આજે 0.15 થઈ ગઈ છે. બંદૂકોની આ વધતી સંખ્યા સ્પોર્ટિંગ શૂટર્સ એસોસિએશન ઓફ ઓસ્ટ્રેલિયાના સીઈઓ ટોમ કેન્યનને ચિંતિત કરતી નથી.
There's more people in Australia than before Port Arthur as well. I mean, that was 30 years ago. The population of Australia has increased by about 50% in that time. I think it's just under 50%. The number of firearms has increased by about 20%. So the number of firearms per person and the number of people with firearms is actually declining as a percentage of the population.
પરંતુ ધ ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટિટ્યૂટના એલિસ ગ્રન્ડીનું કહેવું છે કે હથિયારોની ચોરી સહિતના અનિચ્છનીય પરિણામો અંગે ચિંતા સમાયેલી છે.
We know that there's quite a bit of firearm theft in Australia, that it's the biggest single source of firearms onto the black market is stolen licensed firearms. Since 2020 there've been 9,000 firearm thefts, and so an increase in the number of licensed firearms also can lead to an increase in the number of stolen firearms.
Alice Grundy કહે છે કે લોકો કેટલી બંદૂક રાખી શકે તેની સંખ્યા પર મર્યાદા લગાવવી, જેના પર ડિસેમ્બરમાં થયેલા બોન્ડાઈ શૂટિંગ પછી કેટલાક રાજ્યો દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે અને આ એક સંભવિત ઉકેલ બની શકે છે.
One of the potential benefits for a cap on the number of firearms a person can own is that it makes it more straightforward for them to keep track of them, storage is more straightforward, and that can help with preventing against theft.
પરંતુ ટોમ કેન્યોન આ વાત સાથે અસંમત છે અને કહે છે કે હથિયારોની મર્યાદા રાખવાના વિચારને કોઈ પણ સંશોધનનું સમર્થન મળતું નથી.
But it's a random number, it's not actually determined with any science behind it. And there's no evidence that I'm aware of that suggests that capping numbers improves public safety.
તેમણે કહ્યું કે હથિયારોના યોગ્ય સંગ્રહ માટેના નિયમો કડક બને અને તેનો કડક અમલ થાય તેના પર ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ.
Almost certainly the problem is the way those are being stored. So the logical, rational response to that is to look at the enforcement of storage requirements, making sure people are storing their firearms correctly and as they're legally required to do, and as we encourage our members to do. And that's where you have the biggest public safety benefit. Rather than capping something...
તેમણે ઉમેર્યું કે સૂચિત સંખ્યાને પાર કરવી ખૂબ જ સરળ છે.
If you compete in a number of events in competition shooting, some of those events might require you to own three firearms just for one event. You might need to own a pistol, a shotgun and a rifle for the one single event. You might then do some hunting. Different animals require different calibers. Different types of hunting require different types of rifles. Day and night shooting require different types of sights, and you generally don't move sights between firearms very easily. You have to then re-sight it and everything else. It's very complicated.
બોન્ડાઈ શૂટિંગના પ્રતિભાવ રૂપે બાયબેક એ સૂચિત પગલાઓમાંનું એક છે. તત્કાલીન વડાપ્રધાન જ્હોન હોવર્ડના નેતૃત્વ હેઠળ સુધારાના ભાગરૂપે પોર્ટ આર્થરની ઘટના બાદ પણ આવું પગલું લેવામાં આવ્યું હતું. ડોક્ટર બ્રાયન વાલપોલ, જેમને ગોળીબારના પીડિતોની સારવાર કરવામાં ઇમરજન્સી વિભાગમાં બોલાવવામાં આવ્યા હતા, તેમણે કહ્યું કે બાયબેક કાર્યક્રમનો ફાયદો તેમણે પોતાની આંખે જોયો છે.
It was like night and day. Prior to Port Arthur, there had been at least one gun massacre every year for the previous 15 years. You know, there'd been things in Spencer Street and Hoddle Street and Milpera and a number of country massacres.
પરંતુ ટોમ કેન્યોનનું કહેવું છે કે આવા પગલાથી એવું જરૂરી નથી કે ભવિષ્યમાં સમાન હુમલાઓ અટકી શકે.
If you're arguing about the weapon that you're using during a terrorist attack, you're already too late. Yeah, it's a secondary argument. The real argument is, how did that person get radicalized in the first place? Who knew about it and who did they tell?
The Australia Institute-na Alice Grundy-ne એક અલગ કારણસર ચિંતા છે, અને તે એ છે કે તમામ રાજ્યો તેમાં ભાગ લઈ રહ્યા નથી.
So far, we've seen that South Australia, the Northern Territory and Queensland have not agreed to participate in the buyback. It remains to be seen what kind of approach Victoria takes. But since Australia has porous borders, it's really important for there to be cross-state collaboration on this issue to make sure that Australians can be safe.
ટોમ કેન્યોન કહે છે કે કોઈ પણ યોજનામાં માલિકોને યોગ્ય બજાર મૂલ્ય ચૂકવવામાં આવવું જોઈએ અને દારૂગોળો અને સાઇટ્સ જેવી વસ્તુઓ માટે પણ વળતરનો સમાવેશ થવો જોઈએ. બીજી તરફ, જસ્ટિન નોબલે પોર્ટ આર્થર પછી કરવામાં આવેલા એક વચનને પૂરું થવાની 30 વર્ષ સુધી રાહ જોઈ છે, જે નેશનલ ફાયરઆર્મ રજિસ્ટરની રચના છે.
It's well and truly overdue.
Department of Home Affairs-ના પ્રવક્તા કહે છે કે નેશનલ ફાયરઆર્મ રજિસ્ટરના કોમનવેલ્થ ઘટકોની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે અને આ વર્ષના અંત સુધીમાં તે પૂર્ણ થવાના આરે છે, અને ત્યારબાદ રાજ્યો અને પ્રદેશો કોઈપણ સમયે તેની સાથે સંકલિત થઈ શકશે. નેશનલ કેબિનેટ સંમત થઈ છે કે રજિસ્ટર 2028ના મધ્ય સુધીમાં કાર્યરત થઈ જશે. SBS ન્યૂઝ માટે કેરિન થોમસનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.